એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની, એમ કહીએ તો ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે સીધું જ મુદ્દે પર આવે છે. વિચારો નહીં, સીધા કામે લાગો. પુસ્તક છે રાજ શમાનીનું બિલ્ડ ડોન્ટ ટોક, એટલે કે બનાવો વાત નહીં.
હા, અને આજના સમયમાં વિચાર કેટલો જરૂરી છે નહીં. આપણી આસપાસ જુઓ ને તો અસંખ્ય માહિતી, સલાહો, જાત જાતના આઈડિયાઝ છે. સોશિયલ મીડિયા પર તો બધા સફળતાની જ વાતો કરતા હોય છે.
બરાબર,
પણ પેલી વાતો અને વાસ્તવિક સફળતા વચ્ચે એક મોટો ખાડો છે, અને એ છે કરવું, કંઈક બનાવવું.
સાચી વાત. મને પણ ઘણીવાર પેલું એનાલિસિસ પેરાલિસિસ જેવું થાય છે. કોઈ વિચાર પર એટલું બધું મંથન કરું કે પછી શરૂઆત કરવાનો ઉત્સાહ જ ઓસરી જાય.
અચ્છા, લાગે છે કે આ પુસ્તક એવા લોકો માટે જ છે જેમના મનમાં કંઈક કરવાની ઈચ્છા તો ભરપૂર છે, પણ પહેલું પગલું લેતા ખચકાય છે. એમના મનમાં સવાલ હોય, વિચાર તો સારો છે, પણ હવે આગળ શું? ચાલો આજે આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ.
તો આ સંદેશ આપના રાજશમાની છે કોણ? જુઓ, એ કોઈ જૂની પેઢીના, એમ કહીએ કે માત્ર સિદ્ધાંતોની વાત કરનારા નથી. એ એક યુવાન ઉત્સાહી ભારતીય ઉદ્યોગ સાહસિક છે, કન્ટેન્ટ ક્રિએટર છે અને એન્જલ ઇન્વેસ્ટર પણ. એમના વિચારો છે ને એ કોઈ પુસ્તકીય જ્ઞાનમાંથી નથી આવ્યા, પણ પોતાના અનુભવોની ભઠ્ઠીમાંથી, એમ કહી શકાય કે તપીને આવ્યા છે.
એમની સફર પણ સાંભળી છે, બહુ રસપ્રદ છે. ફક્ત 16 વર્ષની ઉંમરે પિતા સાથે પેલું ડિશવોશિંગ લિક્વિડ વેચવાથી શરૂઆત.
હા, બરાબર.
એ અનુભવે જ એમને વેચાણ, માર્કેટિંગ, લોકો સાથે કેવી રીતે કામ કરવું એ બધી સાચી સમજ આપી હશે. અને આજે તો જુઓ, ટેડેક્સથી લઈને સંયુક્ત રાષ્ટ્ર સુધી વક્તવ્ય આપી ચૂક્યા છે, અને એમનો પેલો પોડકાસ્ટ ફિગરિંગ આઉટ એ પણ ઘણો ચાલે છે.
અને એમનું આખું ડિજિટલ સામ્રાજ્ય જુઓ ને, એ પોતે જ બિલ્ડ ડોન્ટ ટોકનું જીવતું જાગતું ઉદાહરણ છે. એ સતત કંઈક ને કંઈક બનાવી રહ્યા છે, અને પોતાની આખી સફર એ જાહેરમાં શેર પણ કરી રહ્યા છે. એમનો દ્રષ્ટિકોણ એટલે જ ખાસ છે, કારણ કે તેઓ આજની ડિજિટલ પેઢીના નિર્માતા એટલે કે બિલ્ડર છે. એ સમજે છે કે કામ કરવાની સાથે સાથે પોતાની વાત કહેવી પણ જરૂરી છે, પણ કેવી રીતે? પુરાવા સાથે.
અને નાના શહેરમાંથી આટલી ઊંચાઈ સુધી પહોંચવું એ પોતે જ એક મોટી પ્રેરણા છે, ખરું ને? એ માત્ર સલાહ નથી આપતા, પણ જે કહી રહ્યા છે એ જીવી રહ્યા છે. આ વાત જ એમને વધારે વિશ્વસનીય બનાવે છે.
તો હવે પુસ્તકનો મુખ્ય સૂર શું છે એની વાત કરીએ. ખૂબ જ સરળ અને સીધો છે. વિચારો પર ઓછું અને અમલીકરણ પર, એટલે કે એક્ઝિક્યુશન પર વધુ ભાર મૂકો. સફળતા કોઈ પરફેક્ટ વિચારથી નથી મળતી, પણ કંઈક વાસ્તવિક બનાવવાના પ્રયાસથી મળે છે, ભલે શરૂઆતમાં એ ગમે તેટલું નાનું હોય, અપૂર્ણ હોય. ટૂંકમાં, વાતોના વડા કરવાને બદલે કામ કરો.
એટલે કે આ પુસ્તક એક રીતે આપણને પરવાનગી આપે છે, અપૂર્ણ રહેવાની પરવાનગી. મને લાગે છે ઘણીવાર આપણે એટલે જ અટકી જઈએ છીએ, ડરીએ છીએ કે લોકો શું કહેશે, આપણું કામ કદાચ એટલું સારું નહીં હોય તો.
બરાબર, એ જ મુદ્દો છે. પુસ્તક એ જ ડર, નિષ્ફળતાનો ડર, પરફેક્શનિઝમનો આગ્રહ હોય, પેલું હું લાયક નથીવાળી લાગણી, જેને ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ કહે છે, એવી માનસિક બેડીઓ તોડવાની વાત કરે છે.
અચ્છા.
લેખકનું કહેવું છે કે લાંબા પોળા બિઝનેસ પ્લાન બનાવીને યોગ્ય સમયની રાહ જોવાનો જમાનો હવે ગયો. આજની દુનિયા બહુ ઝડપી છે.
તો પછી રસ્તો શું? જો લાંબા પ્લાન નહીં તો શું કરવું?
રસ્તો છે લીન અને પુનરાવર્તિત, ઇટરેટિવ અભિગમ અપનાવવાનો.
એટલે શું કહેવા માંગો છો?
એટલે કે નાની શરૂઆત કરો, એક MVP બનાવો, મિનિમમ વાયેબલ પ્રોડક્ટ. ગુજરાતીમાં કહીએ તો ન્યૂનતમ વ્યવહારુ ઉત્પાદન.
ઓકે.
આ કોઈ બહુ મોટો શબ્દ નથી, બસ તમારા વિચારનું સૌથી સરળ પણ કામ કરતું સ્વરૂપ. એને બજારમાં મૂકો, વાસ્તવિક વપરાશકર્તાઓ પાસેથી પ્રતિસાદ લો અને એના આધારે સુધારા કરતા રહો. પુસ્તકનો મંત્ર જ એ છે, કાર્ય કરવાથી જ સ્પષ્ટતા આવે છે, સ્પષ્ટતાની રાહ જોવાથી કાર્ય શરૂ નથી થતું.
આખી પ્રક્રિયા એક સફર જેવી લાગે છે. પહેલા તમારી માનસિકતા બદલો, પછી કામે લાગો, અને પછી તેને સતત આગળ વધારો. બરાબર,
તો ચાલો આ સફરના પહેલા પડાવ પર જઈએ. માનસિકતા પુસ્તકનો પહેલો ભાગ આના પર જ છે નહીં, અને સૌથી પહેલો અવરોધ જેની તમે વાત કરી, શરૂઆત કરવાનો ડર. આ ડર ખરેખર કેટલો વ્યાપક છે, લગભગ બધાને અનુભવાતો હશે.
ખૂબ જ. લોકો શું વિચારશે? જો હું નિષ્ફળ ગઈ તો મારી ઇજ્જતનું શું થશે? શું મારી પાસે પૂરતા પૈસા સાધનો છે? આ બધા પ્રશ્નો છે ને આપણને બસ જકડી રાખે છે. લેખક પણ પોતાના અનુભવ વહેંચે છે અને કહે છે કે આ ડર સ્વાભાવિક છે, પણ એનાથી પાર ઉતરવું શક્ય છે.
પણ કેવી રીતે? શું કોઈ એમ કહો કે જાદુઈ છડી છે એની પાસે?
ના, જાદુઈ છડી તો નથી, પણ એક માનસિક યુક્તિ જરૂર છે, જેમ કે પેલો 5 સેકન્ડ નિયમ.
અચ્છા, એ શું છે?
જ્યારે કોઈ કામ કરવાનો વિચાર આવે અને તરત મનમાં શંકા ઊભી થાય, તો આપણું મગજ આપણને રોકે એ પહેલા જ ફક્ત 5 સેકન્ડમાં એ દિશામાં એક નાનું પગલું ભરી લેવાનું.
રસપ્રદ.
આ તમને પેલી વિચારવાની ઘટમાળમાંથી બહાર કાઢીને સીધા કાર્ય તરફ ધકેલે છે. હિંમતનો અર્થ એ નથી કે ડર જ ન હોય, પણ ડર હોવા છતાં કાર્ય કરવું એ ખરી હિંમત છે.
સાચી વાત. અને આ માનસિકતાના પાયામાં બીજો એક મહત્વનો વિચાર છે, એક વસ્તુની શક્તિ. આજકાલ જે રીતે ધ્યાન ભંગ થાય છે એ જોતા આ બહુ જરૂરી લાગે છે.
બિલકુલ. લેખક ભાર મૂકે છે કે શરૂઆતમાં તમારી બધી જ શક્તિ અને ધ્યાન ફક્ત એક જ વસ્તુ પર કેન્દ્રિત કરો. એ એક સમસ્યા હોઈ શકે, એક ગ્રાહક વર્ગ હોઈ શકે, કે પછી એક કૌશલ્ય. ઘણા બધા મોરચે એક સાથે લડવાને બદલે એક જગ્યાએ ઊંડા ઉતરો. શરૂઆતમાં પહોળાઈ કરતા ઊંડાઈ વધારે મહત્વની છે.
અને ત્રીજો વિચાર, જે મને વ્યક્તિગત રીતે ખૂબ શક્તિશાળી લાગ્યો, તૈયાર થતા પહેલા શરૂ કરો. આ તો સીધો પરફેક્શનિઝમ પર હુમલો છે. આપણે લગભગ હંમેશા એવું જ વિચારીએ છીએ કે ના, હજી થોડી તૈયારી બાકી છે, હજી આટલું શીખવાનું બાકી છે.
અને પેલી થોડી તૈયારી ક્યારે પૂરી જ નથી થતી. લેખક એટલે જ કહે છે કે સંપૂર્ણ એ પૂર્ણ થયેલનો સૌથી મોટો દુશ્મન છે. અહીં પેલો MVP નો વિચાર કેન્દ્રમાં આવે છે, મિનિમમ વાયેબલ પ્રોડક્ટ. તમારું પહેલું વર્ઝન, ભલે તે એક લેખ હોય, એક નાનું ઉત્પાદન હોય, કે પછી કોઈ સેવા હોય, તે કદાચ ભૂલોથી ભરેલું હશે, સ્વાભાવિક છે, પણ તેનું અસ્તિત્વ જ મહત્વનું છે.
કેમ?
કારણ કે વાસ્તવિક દુનિયામાં તેને ઉતાર્યા પછી જ તમને સાચો પ્રતિસાદ મળશે અને આગળ સુધારાનો માર્ગ દેખાશે. યાદ રાખો, કાર્ય જ સ્પષ્ટતા લાવે છે.
હવે આવીએ પુસ્તકના હાર્દ પર, બીજો ભાગ, જેનો મુખ્ય સિદ્ધાંત છે બનાવો, એટલે કે કાર્ય. અહીં પુસ્તકનું શીર્ષક બરાબર સાર્થક થાય છે. લેખક અહીં બે પ્રકારના લોકો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરે છે. વાતો કરનાર એટલે કે ટોકર, અને બનાવનાર એટલે કે બિલ્ડર. આ તફાવત રસપ્રદ છે. વાતો કરનાર એટલે કોણ? જેઓ ફક્ત આઈડિયાની ચર્ચાઓ જ કર્યા કરે?
હા, બરાબર. જેઓ મોટા મોટા સપના જુએ છે, લાંબી લાંબી યોજનાઓ બનાવે છે, કલાકો સુધી મીટિંગો કરે છે, પણ વાસ્તવિક કામ ભાગ્યે જ કરે છે. લેખકનું કહેવું છે કે માત્ર વાતો કરવાથી આપણને સિદ્ધિનો એક, એમ કહો કે ખોટો સંતોષ મળે છે.
અચ્છા.
અને આ ખોટો સંતોષ ખરેખર કામ કરવાની પ્રેરણા ઘટાડી દે છે. જ્યારે બનાવનાર ઓછું બોલે છે અને વધુ કામ કરે છે, એમનું બનાવેલું કામ જ એમના વતી બોલે છે, ખબર છે ને?
આ ભાગમાં એક બીજો ખૂબ જ ચર્ચિત ખ્યાલ છે, જાહેરમાં નિર્માણ, બિલ્ડિંગ ઇન પબ્લિક જેને કહેવાય. આનો અર્થ શું છે અને શા માટે તે આટલું મહત્વનું ગણાય છે?
આનો સીધો અર્થ છે કે તમે જે કંઈ પણ બનાવી રહ્યા છો તેની આખી પ્રક્રિયા, તમારી સફળતા, નિષ્ફળતા, પડકારો, તમે શું શીખ્યા, બધું જ પારદર્શક રીતે લોકો સાથે શેર કરો. આજકાલના ડિજિટલ યુગમાં આ એક બહુ શક્તિશાળી વસ્તુ છે.
પણ આમાં જોખમ નથી? મતલબ, પોતાની નિષ્ફળતાઓ જાહેરમાં બતાવવાથી લોકોનો વિશ્વાસ ઓછો ન થઈ જાય, એવું ન બને?
સારો પ્રશ્ન છે. શરૂઆતમાં કદાચ એવું લાગે, પણ લેખક દલીલ કરે છે કે પ્રામાણિકતા અને પારદર્શિતા લાંબા ગાળે વધુ મજબૂત વિશ્વાસ બનાવે છે. જ્યારે લોકો તમારી સફરના સાક્ષી બને છે ને, ત્યારે તેઓ તમારી સાથે વધુ જોડાયેલા અનુભવે છે. આના મુખ્ય 3 ફાયદા છે. 1, તમારી જવાબદારી વધે છે, એકાઉન્ટેબિલિટી. 2, તમારી આસપાસ એક સમુદાય રચાય છે, કમ્યુનિટી. અને 3, આ સૌથી શ્રેષ્ઠ અને પ્રામાણિક માર્કેટિંગ છે. તમે ખાલી ઉત્પાદન નથી વેચતા, પણ એની પાછળની વાર્તા અને એનું માનવીય પાસું પણ રજૂ કરો છો.
અને આ જાહેર પ્રક્રિયાનો બીજો ફાયદો એ પ્રતિસાદ છે, ખરું ને, જે તમે પહેલા કહેતા હતા.
બિલકુલ, એ જ છે પ્રતિસાદ લૂપ, ધ ફીડબેક લૂપ. જ્યારે તમે તમારું કામ, ભલે ને એ અપૂર્ણ હોય, બહાર મૂકો છો, ત્યારે તમને વાસ્તવિક વપરાશકર્તાઓ તરફથી અમૂલ્ય પ્રતિસાદ મળે છે. ટીકા પણ મળે છે, સ્વાભાવિક છે. લેખક કહે છે કે ટીકાને વ્યક્તિગત રીતે લેવાને બદલે તેમાંથી રચનાત્મક મુદ્દા શોધી કાઢો અને સુધારા માટે તેનો ઉપયોગ કરો.
તો આ તો એક સતત ચાલતું ચક્ર બની ગયું. બનાવો, શેર કરો, લોકોનું સાંભળો, પ્રતિસાદ લો, સુધારો, ફરી બનાવો. આ જ વૃદ્ધિનું એન્જિન છે. એમ
એકદમ સાચું કહ્યું. આ પુનરાવર્તિત પ્રક્રિયા, આ ઇટરેશન, એ જ તમને સ્થિર નથી થવા દેતી અને સતત સુધારા તરફ દોલી જાય છે.
સરસ, ખૂબ સરસ. હવે ત્રીજા અને અંતિમ ભાગ પર આવીએ, વૃદ્ધિ એટલે કે ગ્રોથ. માની લો કે આપણે બનાવવાનું શરૂ કરી દીધું છે, પ્રતિસાદના આધારે સુધારી પણ રહ્યા છીએ, પણ હવે એને આગળ કેવી રીતે વધારવું, સ્કેલ કેવી રીતે કરવું? અહીં પેલો કન્ટેન્ટ ફ્લાયવીલનો વિચાર આવે છે. આ શું છે બરાબર?
જુઓ, આજની દુનિયામાં છે ને, લોકોનું ધ્યાન અને એમનો વિશ્વાસ એ સૌથી મૂલ્યવાન ચલણ છે, પૈસા કરતાં પણ વધુ. અને કન્ટેન્ટ એટલે કે ઉપયોગી સામગ્રી એ આ ધ્યાન અને વિશ્વાસ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. કન્ટેન્ટ ફ્લાયવીલ એક એવી સિસ્ટમ છે જ્યાં તમે જે કન્ટેન્ટ બનાવો છો એ જ તમારી વૃદ્ધિને સતત ગતિ આપે છે.
શું આ બધા માટે કામ કરી શકે? મતલબ શું આના માટે ઘણા બધા પૈસા કે સંસાધનોની જરૂર પડે?
જરૂરી નથી. શરૂઆત ખૂબ સરળ હોઈ શકે છે. તે આ રીતે કામ કરે છે. જુઓ, એક, પહેલા તમે જે બનાવી રહ્યા છો તેના વિશે સતત ઉપયોગી કન્ટેન્ટ બનાવો. લેખ હોય, વિડીયો હોય, સોશિયલ મીડિયા પોસ્ટ હોય. બે, આ કન્ટેન્ટ એવા લોકોને આકર્ષે છે જેમને તમારા વિષયમાં, તમારા કામમાં રસ છે. ત્રણ, આ લોકો પછી તમારી સાથે જોડાય છે, તમારો સમુદાય બનાવે છે, તમને પ્રતિસાદ આપે છે. ચાર, આ જોડાયેલો સમુદાય તમને નવી તકો પૂરી પાડે છે. નવા ગ્રાહકો મળે, સહયોગીઓ મળે, નવા વિચારો મળે. પાંચ, અને આ તકોમાંથી મળેલી સફળતા કે પછી આવક, એનો ઉપયોગ તમે વધુ સારું કન્ટેન્ટ બનાવવા માટે કરો, જે પાછું વધુ લોકોને આકર્ષે અને આમ પેલું ફ્લાયવ્હીલ વધુ ને વધુ ઝડપથી ફરવા લાગે છે.
અરે વાહ, એટલે કે આ તો એક સ્વનિર્ભર વૃદ્ધિનું મોડેલ છે. કમાલ છે. પણ એક મિનિટ, પુસ્તક તો કહે છે વાત નહીં બનાવો, અને અહીં કન્ટેન્ટ બનાવવાની એટલે કે એક રીતે તો વાત કરવાની જ વાત આવે છે. આ થોડો વિરોધાભાસ નથી લાગતો?
સારો મુદ્દો પકડ્યો. લેખક અહીં નિષ્ક્રિય વાતો, જેમ કે ખાલી પ્લાનિંગ કરવું કે મોટી મોટી વાતો કરવી, અને વ્યૂહાત્મક સંચાર, સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન વચ્ચેનો ભેદ બહુ સ્પષ્ટ કરે છે.
ઓકે,
પુસ્તક પેલી ખાલી વાતો કરવાની ના પાડે છે, પણ એકવાર તમે કંઈક નક્કર બનાવી લીધું હોય પછી તેનું મૂલ્ય દુનિયાને જણાવવું એ તો જરૂરી છે ને. આ વાત પુરાવા આધારિત છે, ખાલી હવાઈ કિલ્લા નથી.
બરાબર, સમજાયું. એટલે સ્ટોરી ટેલિંગ, સારું પ્રેઝન્ટેશન આપવું, લખવું, આ બધી કળાઓ પણ મહત્વની બને છે. પણ ક્યારે? જ્યારે તમારી પાસે બતાવવા માટે કંઈક નક્કર હોય. પેલું હું આમ કરીશ એવું નહીં, પણ મેં આ કર્યું છે અને આ પરિણામ મળ્યું છે, આ હું શીખ્યો છું, એવી વાત.
એકદમ. અને છેલ્લે આવે છે નેટવર્કિંગ, પણ એ પણ બિલ્ડરની માનસિકતા સાથે. સામાન્ય રીતે નેટવર્કિંગ એટલે શું? લેતી દેતીનો વ્યવહાર. મને આમાંથી શું મળશે?
હા, મોટે ભાગે તો એવું જ હોય છે.
પણ બિલ્ડરનું નેટવર્કિંગ મૂલ્ય આપવાથી શરૂ થાય છે. તમે તમારી જાણકારી શેર કરો, બીજાને મદદ કરો, તમારું કામ બતાવો. જ્યારે તમારી પાસે કંઈક નક્કર બતાવવા જેવું હોય ત્યારે સાચા, સમાન વિચારધારાવાળા લોકો આપોઆપ તમારી તરફ આકર્ષાય છે. અંતે તો તમારું કામ જ તમારું શ્રેષ્ઠ નેટવર્કિંગ ટૂલ બની જાય છે.
ચાલો હવે આખા પુસ્તકમાંથી કેટલાક મુખ્ય, કહી શકાય કે ચાવીરૂપ સંદેશાઓ તારવીએ અને તેને આપણા રોજિંદા જીવન સાથે, ખાસ કરીને ગુજરાત કે ભારતના સંદર્ભમાં જોડીને જોઈએ. પહેલો અને મારા મતે સૌથી મહત્વનો મુદ્દો, કાર્ય કરવાથી સ્પષ્ટતા આવે છે, સ્પષ્ટતાની રાહ જોવાથી કાર્ય નહીં.
બિલકુલ સાચી વાત. ગુજરાતમાં જુઓ, કોઈને નાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એ સંપૂર્ણ બજાર સંશોધન અને પરફેક્ટ પ્લાનની રાહ જોયા કરે, એના કરતાં થોડા નમૂના બનાવીને સ્થાનિક મેળામાં કે પછી વોટ્સએપ ગ્રુપમાં વેચી જુએ. ગ્રાહકોનો જે સીધો પ્રતિસાદ મળશે ને એ જ આગળનો સાચો રસ્તો બતાવશે.
બીજો મુદ્દો, અમલીકરણ જ બધું છે. એક્ઝિક્યુશન ઇઝ એવરીથિંગ. ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચર જુઓ કેટલી ઝડપથી વધી રહ્યું છે. અહીં હજારો સારા વિચારો રોજ જન્મે છે, પણ સફળ કોણ થાય છે? જેઓ એ વિચારને ઝડપથી અને અસરકારક રીતે અમલમાં મૂકી શકે છે. વિચાર કરતા એક્ઝિક્યુશન ખરેખર વધુ મહત્વનું છે.
ત્રીજું, અપૂર્ણતાને સ્વીકારો. આપણે ત્યાં પરંપરાગત રીતે બધું પરફેક્ટ જ હોવું જોઈએ એવો આગ્રહ હોય છે, પણ આજની ઝડપી દુનિયામાં પેલું હમણાં માટે પૂરતું સારું એટલે કે ગુડ ઇનફ ફોર નાઉવાળો મંત્ર અપનાવવો જ પડે. પ્રોડક્ટ લોન્ચ કરો, શીખો, સુધારો, ફરી લોન્ચ કરો, આ જ તો એજાઇલ પદ્ધતિ છે.
ચોથો મુદ્દો, જાહેરમાં નિર્માણની શક્તિ. આપણે હમણાં જ વાત કરી, આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં કેટલાય યુવાનો કેવી રીતે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પોતાની કળા હોય, નાનો બિઝનેસ હોય કે પછી કોઈ શોખ હોય, એની આખી સફર શેર કરીને પોતાનો એક સમુદાય બનાવી રહ્યા છે અને નવી તકો ઊભી કરી રહ્યા છે. પારદર્શિતા હવે નબળાઈ નથી રહી, પણ તાકાત ગણાય છે.
કાર હો, નાના વેપારી હો કે પ્રોફેશનલ હો, નિયમિત રીતે ઉપયોગી કન્ટેન્ટ બનાવવું એ તમારી ઓળખ બનાવવા અને ગ્રાહકો કે તકોને તમારી તરફ આકર્ષવા માટે લગભગ અનિવાર્ય બની ગયું છે.
આ પુસ્તકમાં ઘણી પંક્તિઓ કે વિચારો એવા છે જે સીધા દિલમાં ઉતરી જાય એવા છે. ચાલો કેટલાક મુખ્ય વિચારોને ફરી યાદ કરીએ જે સારાંશ જેવા છે. પહેલો, યોગ્ય સમય જેવી કોઈ વસ્તુ હોતી નથી, એ ક્યારેય આવતો નથી. શરૂઆત કરવાનો સાચો સમય અત્યારે જ છે. તમારી પાસે જે કંઈ છે તેની સાથે તમે જ્યાં છો ત્યાંથી જ. આળસ અને પેલી વિલંબ કરવાની વૃત્તિ પર કેવો સચોટ પ્રહાર છે.
હા, અને બીજો વિચાર જે મને ખૂબ જ ગમ્યો, તમારા મગજમાં રહેલો વિચાર ભલે ગમે તેટલો મહાન હોય તેની કિંમત શૂન્ય છે, પણ અમલમાં મુકાયેલો સૌથી સામાન્ય કદાચ મૂર્ખ લાગતો વિચાર પણ એ મહાન વિચાર કરતા અનંત ગણો વધુ મૂલ્યવાન છે, જે ફક્ત સપનામાં જ રહી જાય છે. અમલીકરણનું મૂલ્ય આનાથી વધુ સારી રીતે કદાચ ન કહી શકાય.
ત્રીજો, પેલો બિલ્ડિંગ ઇન પબ્લિકનો સાર. માત્ર પ્રોડક્ટ ન બનાવો, તમારી સફર બનાવો અને તેને જાહેરમાં બનાવો. તમારી નિષ્ફળતાઓ, તમારી શીખ, તમારી વાર્તા, બધું કહો. તમારી યાત્રા જ તમારી સૌથી શક્તિશાળી માર્કેટિંગ સંપત્તિ છે. આજના જમાનામાં કનેક્શન અને સ્ટોરી ટેલિંગ કેટલા મહત્વના છે એ આ વાત બરાબર દર્શાવે છે.
અને ચોથો, કન્ટેન્ટની તાકાત પર. તમારું કન્ટેન્ટ તમારો એવો સેલ્સમેન છે જે તમારા માટે 24/7 કામ કરે છે, લોકોનો વિશ્વાસ બનાવે છે અને તમે સૂતા હોવ ત્યારે પણ તમારા માટે તકો લાવી શકે છે. આ ડિજિટલ યુગમાં લાંબા ગાળાની વૃદ્ધિ માટે કન્ટેન્ટ કેટલું અનિવાર્ય છે તે સ્પષ્ટ સમજાવે છે.
આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પ્રેરણાદાયક છે, પણ વાસ્તવિક જીવનમાં આને ઉતારવું કેટલું શક્ય છે? ચાલો કેટલાક એકદમ વ્યવહારુ ઉદાહરણો વિચારીએ કે સામાન્ય માણસ આમાંથી શું લઈ શકે.
ચોક્કસ. ધારો કે કોઈ યુવા ઉદ્યોગ સાહસિક છે અમદાવાદમાં કે સુરતમાં, અને એમને ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ શરૂ કરવું છે. તો લાંબો પરફેક્ટ બિઝનેસ પ્લાન લખીને બેસી રહેવાને બદલે તે એક ખૂબ નાના વિસ્તારમાં ફક્ત 2-3 પસંદગીની વાનગીઓ સાથે કદાચ ફક્ત વોટ્સએપ ગ્રુપ દ્વારા જ ઓર્ડર લઈને શરૂઆત કરી શકે છે. આ થયું એનું MVP. પછી ગ્રાહકોના પ્રતિસાદના આધારે મેનુ અને વિસ્તાર બંને વધારી શકાય.
અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે, માની લો કોઈને ગુજરાતી કવિતાઓ લખવાનો કે ગાવાનો શોખ છે, તો મોંઘા કેમેરા કે સ્ટુડિયોની રાહ જોયા વગર પોતાના મોબાઈલ પર જ સારી રીતે પોતાની કવિતાઓ રેકોર્ડ કરીને યુટ્યુબ શોર્ટ્સ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર નિયમિત મૂકવાનું શરૂ કરી શકે છે. શરૂઆત ભલે સાદી હોય, પણ નિયમિતતા અને સુધારા પર ધ્યાન આપે.
વિદ્યાર્થીઓ માટે તો આ ખૂબ જ ઉપયોગી છે. કોલેજમાં ભણતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી અને માર્ક્સ પર ધ્યાન આપવાને બદલે સાથે મળીને કોઈ નાનો રોબોટ બનાવે, કોઈ નાની ઉપયોગી એપ ડેવલપ કરે કે પછી કોઈ ઓપન સોર્સ પ્રોજેક્ટમાં યોગદાન આપે. આ બનાવેલા પ્રોજેક્ટ્સ છે ને એમના રેઝ્યુમે પર લખેલા કૌશલ્યો કરતાં ક્યાંય વધુ બોલે છે.
અને જેઓ કદાચ પોતાની નોકરીમાં અટવાયેલા અનુભવે છે, કંટાળી ગયા છે,
એ લોકો પણ પોતાના કોઈ શોખને નાનો એવો સાઇડ પ્રોજેક્ટ બનાવી શકે છે. દાખલા તરીકે કોઈને બાગકામનો શોખ હોય તો તેઓ પોતાના અનુભવો પર નાનો બ્લોગ શરૂ કરી શકે છે, અથવા તો સ્થાનિક નર્સરી સાથે મળીને વીકેન્ડમાં નાનો વર્કશોપ કરી શકે છે. શરૂઆત ભલે એકદમ નાની હોય, પણ તે એક નવી દિશા, નવી શક્યતા ખોલી શકે છે.
એટલે ચાવી એ છે કે પેલી વિચારવાની અને આયોજન કરવાની સ્થિતિમાંથી બહાર આવીને કરવાની સ્થિતિમાં આવવું, નાના મેનેજેબલ લક્ષ્યો નક્કી કરવા અને તેને પૂરા થાય એટલે એની ઉજવણી પણ કરવી. આખી ચર્ચા પછી મને અંગત રીતે એવું લાગે છે કે આ પુસ્તક આપણને એક પ્રકારની એમ કહો કે આંતરિક શક્તિનો અહેસાસ કરાવે છે. એ જાણે કહે છે કે શરૂઆત કરવા માટે તમારે બહારથી બહુ કંઈ મેળવવાની જરૂર નથી, જે જરૂરી છે તે આપણી અંદર પહેલેથી જ છે, હિંમત અને પહેલ કરવાની વૃત્તિ. સૌથી મોટો અવરોધ સંસાધનોનો અભાવ નથી, પણ આપણો પોતાનો ડર અને આપણી શંકાઓ છે.
અને મને જે વાતથી સૌથી વધુ રાહત મળી એ છે કે પરફેક્ટ હોવું જરૂરી નથી. અપૂર્ણતા એ પ્રક્રિયાનો એક સ્વાભાવિક ભાગ છે. ભૂલોમાંથી શીખીને આગળ વધવું એ જ સાચી પ્રગતિ છે. પોતાની જાતને માત્ર વિચારક કે યોજનાકાર તરીકે નહીં, પણ એક નિર્માતા તરીકે જોવાનો જે દૃષ્ટિકોણ છે એ ખરેખર ખૂબ મુક્ત કરનારો છે. ગમ્યો મને એ વિચાર.
તો આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીનો સાર કદાચ એ જ છે કે કાર્ય કરો, કારણ કે કાર્ય કરવાથી જ રસ્તો દેખાશે અને સ્પષ્ટતા આવશે. અપૂર્ણતાને સ્વીકારો અને તેમાંથી શીખતા રહો. તમારી સફરને પ્રામાણિકતાથી દુનિયા સાથે શેર કરો. કન્ટેન્ટ દ્વારા મૂલ્ય ઉમેરો અને તમારી વૃદ્ધિને ગતિ આપો. અને હંમેશા યાદ રાખો, મોટા વિચારો નહીં, પણ નાના નક્કર કાર્યો જ વાસ્તવિક પરિવર્તન લાવે છે.
હવે એક વિચાર અહીં એ પણ આવે છે જે કદાચ ચર્ચા માંગી લેવો એવો છે કે સતત બનાવતા રહેવાની આ દોડમાં શું આપણે ક્યારેક ઊંડાણપૂર્વક વિચારવાનો, થોભીના દિશા નક્કી કરવાનો કે પછી ક્યારેક માત્ર શાંતિથી આરામ કરવાનો સમય ગુમાવી દઈએ છે? કદાચ ખરી કળા પેલું બનાવવા અને જરૂરી વિચારવા કે થોભવા વચ્ચેનું યોગ્ય સંતુલન શોધવામાં જ રહેલી છે. આ પ્રશ્ન પર પણ વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.